भवसं भवभीति भेदनं सुख संपत् करुणा निकेतनं व्रतदान तपक्रिया फलं सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वकारण कारणाय अवतारिणे श्री स्वामी नारायणाय नमो महासमर्थाय रूपनिधानाय श्री घनश्याम महाराजाय नमो नमः। वन विचरणकारिणे महातपस्वी श्री नीलकंठवर्णि राजाय नमो नमः। सदानंददायिने आनंदघन मूर्तये श्री सहजानंद स्वामीने नमो नमः। साधु सेवा परायणाय श्री सर्जुदासाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय श्री गोपालानंद मुने नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री नित्यानंद स्वामी ने नमो नमः। श्री ब्रह्मानंद स्वामी ने सुखानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री शतानंद मुनि ने स्वरूपानंद स्वामी ने भाई रामदास स्वामी ने भाई आत्मानंद स्वामी ने नमो नमः। सद्गुरु श्री गुणातीतानंद मुनि आधारानंद स्वामी ने मम गुरु सर राधारमण स्वामी ने नमो नमः। सर्वे धामस्य मुक्तेभ्य प्रकट संत भक्तेभ्यो नमो नमः। विक्रम संवत 2068 नो आ छेल्लो दिवस आसो वद अमास मंगलवार तारीख 13/11/12 आज दिवाली छे अने चोपड़ा पूजन पण छे। वाला भक्तो दिवाळीयो तो बहु करी आपणे પણ જેટલી આ શિબિરમાં અહીંયા આપણે દિવાળીઓ કરી એટલી દિવાળીઓ જે આપણી સુખરૂપને આનંદદાય થઈ છે એવી તો કોઈ થઈ નથી હો। કેટલી ભગવાન શ્રી હરિની કૃપા, અહીંયા હજારો માણસો, એમાંય વળી કાળા માથાના નાના નાના છોકરાઓ અને બાળકો પણ છે કે જેને દિવાળીએ તો ફટાકડા ફોડવાને રખડવું ને સારા કપડાં પહેરવાને આ ઘરેથી પહેલે ઘરે અથવા તો ક્યાંક બીજે ત્રીજે તીર્થમાં ગામડે આટા મારવા મામાને ઘીરે, એને બદલે ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર કૃપા તો જુઓ। એ અમને વળી શું હુજ્યું છે, તમારી રજાઓનો અમે આ રીતે ઉપયોગ કરાવીએ છીએ। અને તમે કેટલા બધા ડાયા અને ભક્ત છો કે ક્યાંય રખડવા ગયા વિના તમે પવિત્ર સ્થાનમાં, ધામમાં, શિબિરમાં, સત્સંગમાં આવીને ભગવાનનું ભજન કરો છો. તમને જોઈને બહુ આનંદ થાય છે. શાસ્ત્રમાં એમ કહે છે, થોડીક વાર ભગવાનનું ચિંતન કરે ને ત્યાં તો એને અપાર ફળ થાય છે. બોલો, અપાર ફળ થાય છે. તો આપણે તો ક્યારે ના કરીએ છીએ, કે દાડા ના કરીએ છીએ, હે, થાક્યા વગર કરીએ છીએ. ખરેખર નસીબદાર આપણે, નસીબદાર છીએ. ખોટું હું નહીતર આવું હોજે ને આવું મળે નહીં. દેશ વિદેશથી ભક્તો ખાસ કેટલો બધો ગાડી ભાડાનો ખર્ચો કરી શિબિરના 7-8 દિવસમાં મૂર્તિ સંભાળવા, સત્સંગનું સુખ લેવા આવે છે. બોલો, અહીંયા સરસ માહોલ છે એટલે આનો લાભ કોણ જવા દે. અહીંયા અમારે નળ સરોવર છે, એમ થોડુંક જ દૂર છે અહીંથી. ત્યાં બસ હવે આ ઋતુ થાય ને ઠંડી એટલે ક્યાં ક્યાંથી હજારો પક્ષીઓ આવે છે. કેમ જે ત્યાં પાણી છે ને, કાંઈક મળે છે ને, એટલે બધા આવે છે. સમજાણું, ગોળ હોય ને માખીઓ આવે. સત્સંગમાં જ્યાં શાંતિ મળે, સુખ મળે, ત્યાં હવને એમ થાય કે હારે હારે હાલો ભગવાન ભજીએ. આમ તમે બધા ભગવાનની મૂર્તિ સંભાળો ને એટલે તમારા આત્મામાં આમ ભગવાનની મૂર્તિ આમ આવે, ઓકે. અને આમ તમારા શરીર, પછી તમારો આત્મા, અને પછી આત્મામાં ભગવાનનો દિવ્ય અલૌકિક મૂર્તિ, ઓકે. અને પછી આમ છે ને આમ બધા દિવ્ય 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 બધાના શરીરમાંથી આમ દિવ્ય વ્યવજ નીકળે. ત્યાં આટલામાં તો બધું દિવ્ય દિવ્ય થઈ જાય ભગવાન સંભારીએ ને એટલે. ત્યાં નો સંભારવા હોય એને હારવાર સંભારવા પડે, કારણ કે એકબીજાની બધી આમ હૂંફ મળે ને, નળીઓ નિભાળ આમ પાકી જાય. એમાં સમૂહનું ભજન ને સમૂહની પ્રાર્થના ને સમૂહનું ધ્યાન એને તો કોઈ પૂગે જ નહીં. આ તો વાત જ જુદી. આવું થાય નહીં, થાય તાને કોઈ પૂગે નહીં. સંતોય બધા બહુ ભગવાન સંભારે છે. થાક્યા પાક્યા હોય, ઘણું માથે કામ હોય, સેવા હોય, જવાબદારી હોય, તો એ બધા બળ કરીને ભજન કરે. આજનું થોડુંક સવારનું ચિંતન આપણે લઈશું. ખાસ ભક્તો ધ્યાન દઈને સાંભળે. કાલે આપણે વાત કરી હતી કે ભગવાનના આપણા ઉપર જે જે ઉપકારો આજ દિન સુધીમાં જાહેર યાદ તો ગુપ્તપણે થયા હોય એને એવી ભાવનાથી યાદ કરો કે આંખમાંથી આહુડાની ધાર જાય. એ વાત કાલ થઈ હતી. આનાથી બહુ જ ભગવાનમાં હેત વધે છે, અને ભગવાનમાં હેત વધારવું આપણા માટે અતિ જરૂરી છે. આપણને સમજાય ન સમજાય પણ જેટલું ભગવાનમાં હેત થાય એટલું આપણું કલ્યાણ થાય, આપણું રૂડું થાય, આપણી પ્રગતિ થાય. હેત વધારો, હેત વધારો ભગવાનમાં, સંતોમાં, ભક્તોમાં હેત વધારો. એક વાત આ દ્રઢપણે સમજો, જે કાંઈ બની રહ્યું છે, જે કાંઈ આપણને મળી રહ્યું છે તે ભગવાનની કૃપાથી જ થઈ રહ્યું છે. આપણી બુદ્ધિ, આપણો પુરુષાર્થ, આપણને લોકોથી મળેલી મદદ કે આપણું ફળીભૂત થયેલું પ્રારબ્ધ, આ બધું જ પરમેશ્વરની કૃપારૂપી કીક મારવાથી જ ચાલુ થયેલું છે. કૃપાની કીક વિના કોઈ દી પ્રગતિ શક્ય નથી. સ્વામિનારાયણ ભગવાને ભગવાન કૃપા સાધ્ય છે કે ક્રિયા સાધ્ય છે એ વિશે બહુ ચર્ચા કરાવેલી એમની હયાતીમાં, બહુ આનંદ કરાવેલો. અને છેલ્લે મહારાજે નીચોડ એવો આપેલો કે ભગવાન તો કૃપાથી જ મળે છે, પણ ક્રિયાથી ભગવાનની કૃપા મળે ને કૃપાથી ભગવાન મળે. માટે ક્રિયા પણ જરૂરી છે, છે ને છે. પણ એટલું સમજવાનું કે ક્રિયાથી ભગવાન ન મળે, વચ્ચે એક કૃપાનું સ્ટેપ છે. કૃપા થાય જ ભગવાન મળે, પણ કૃપા એમ નામ નથી થતી. કઈ કર્યા વિના, ખ્યાલ આવી ગયો ને? હા, અને જો ક્રિયાથી સાધનથી ભગવાન મળે તો ભગવાનની કિંમત સાધન કરતા ઓછી કહેવાય, એ પણ આપણે વાત થઈ હતી કે કોઈ વસ્તુ આપણને 100 રૂપિયામાં કોઈ ભાઈ આપે તો એની 100 રૂપિયા કરતાં ઓછી કિંમત હોય તો જ એણે હોમાં આપણને આપ્યું હોય અને એને પોહાણું હોય. ખ્યાલ આવ્યો? જો સાધનના બદલામાં ભગવાન મળે તો સાધન કરતાંય ભગવાનની કિંમત ઓછી કહેવાય. ત્યારે વેદશાસ્ત્રાદિકમાં બધે લખ્યું છે કે ભગવાન અમૂલ્ય છે, એની કોઈ કિંમત નથી, એની કિંમત ચૂકવાય એવું કાંઈ છે જ નહીં. એ વાત ખોટી પડે. માટે ભગવાન સાધનથી મળતા, કૃપાથી મળે છે, અને કૃપા સાધન કરવાથી થાય છે. એ પણ સમજવું કે આટલું સાધન કરીએ તો આટલી કૃપા થઈ જાય એવું કાંઈ નથી. એક પછી એક વાત ખરેખરી સાંભળવા જેવી, ધ્યાન દઈને સાંભળજો. જો ભગવાનની કૃપા કઈ કઈ છે, કોઈ સારો સંગ મળી જાય તો માનજો ભગવાનની કૃપા બહુ મોટી થઈ. કોઈ સારો જીવનમાં સંગ મળી જાય, ટેકો મળી જાય, કોઈનાથી આપણને પ્રેમ મળી જાય, હૂંફ મળી જાય તો સમજો ભગવાનની બહુ મોટી કૃપા થઈ. કોઈ સારી વાત મળી જાય, કોઈ પાસેથી કોઈ સારી વાત મળી જાય તો સમજો કે ભગવાનની કૃપા થઈ. અરે ભાઈ, અંતરમાં સારો કોઈ ભાવ પેદા થઈ જાય, અંતરમાં સારો કોઈ ભાવ પેદા થાય, સારો વિચાર આવી જાય તો સમજો કે ભગવાનની કૃપા થઈ. આ વાત સાચી છે. કાનજી બાપા સિદ્ધપુરા ભાવનગરમાં હતા. એણે એકવાર મને સહજતામાં વાત કરી હતી પણ મને બહુ યાદ છે. મને કે ગુરુજી, હૃદયમાં એક સારો વિચાર આવી જાય ને એના જેવી ભગવાનની કોઈ મોટી કૃપા નહીં. હા, મેં કીધું એને ભગવાનની કૃપા કહેવાય? મને કે હા, તો જ સારો વિચાર ભગવાન આપે ને. હૃદયમાં સારો વિચાર ભગવાન આપે તો એની કૃપા હોય તો થાય ને વિચાર સારો. એમ ભગવાનના જે જે ભક્તો થયા છે તે આ રીતે ભગવાનની કૃપાને માનતા આવ્યા છે, સ્વીકારતા આવ્યા છે, અનુભવતા આવ્યા છે. ત્યારે આપણે પણ એ જ રસ્તે ચાલવું છે. સારો વિચાર પણ પ્રભુની કૃપા છે, સારો ભાવ થાય એ પણ પ્રભુની કૃપા છે. આગળ જાઓ તો અચાનક ભગવાનની યાદ આવી જાય ત્યારે સમજવું કે આ ભગવાનની મારા ઉપર વિશેષ કૃપા થઈ છે. લ્યો, અચાનક ભગવાનની યાદ આવી જાય, ભગવાન બહુ સાંભળે, ભગવાનમાં હેત વધે તો સમજવાનું કે આ વિશેષ કૃપા, આ એમની વિશેષ કૃપા. આપણે તો એમને એમ જ કહેવું છે કે હે પ્રભુ, તમે છે ને મને તમારામાં જોડી દો, બીજે બધેથી મને છે ને છૂટાછેડા આપીને તમારામાં જોડી દો, ધનમાંથી, ઘરમાંથી, માયામાંથી, મોહમાંથી, છોકરામાંથી, મા બાપ, હગા વાલા, વ્યવહાર બધામાંથી મારું કટિંગ કરી નાખો અને તમારી યારે મને જોડી દો. કેમ, જે મજા તો તમારી સાથે જ છે, બાકી કોઈની સાથે મજા નથી. ભલે અમે એમાં અહંતા મમતા કરીને હલવાણા, ભરાણા, રોકાણા, હારું માનીને બેસી ગયા પણ ન્યા હક નથી. કેવળ આનંદ ને શાંતિ, સુખ એક તમારી સાથે છે, તમારામાં છે, માટે તમારામાં અમને જોડો. હે પ્રભુ, તમારામાં અમને જોડો. હે નાથ, અમને તમારા મય કરી મૂકો. જે ઠીક પડે એ કરો પણ તમારા મય કરી મૂકો. લટકા કરો, મટકા મારો, ચટકા કરો, જે કરો તે કરો. અમને વાહો, થાબડો અથવા તો દંડો લ્યો. વખાણો યા વગોવો, સુખી કરો યા લોકના દુઃખ આપો, પણ હે પ્રભુ તમારામાં જોડો, અમને તમારામાં જોડો, અમને બીજેથી તોડો, અમને તમારામાં જોડો. એમ ભગવાનને માંડીએ કહેવા આપણે આ દિવાળીના દિવસે. અદ્ભુત વાત છે કે આ ભગવાનની વિશેષ કૃપા છે કે ભગવાન અચાનક યાદ આવી જાય, ભૂલાઈ ગયેલી કોઈ વાત અચાનક યાદ આવી જાય, નક્કી કરેલો ઠરાવ કંઈક વિસરાઈ ગયો હોય ને અચાનક યાદ આવી જાય, અને ખરે ટાણે આપણે ન કરવાનું હોય અને બરોબર સંજોગ એવો આવી જાય કે આપણાથી એ થઈ જાય એમ હોય ને યાદ આવી જાય અંદરમાંથી, ભગવાન યાદી આપી દે ખબરદાર આ ન થાય, તો એને કહેવાય ભગવાનની વિશેષ કૃપા. બહુ દયાળુ, બહુ દયાળુ મહારાજ, બહુ દયાળુ. અખંડ આપણી હારે રહે છે, અખંડ આપણું હેન્ડલ કરે છે. એક સવાલ કરું, આ રોડ ઉપર બધી ગાડીઓ જાય છે આપણે જોઈએ છીએ ને, એ ગાડી કોઈ ડ્રાઈવર વગરની ખરી? નહીં ને, બધામાં ડ્રાઈવર હોય ને. તો પછી જો એમાં ડ્રાઈવર ન હોય તો ગાડી હાલતી ન હોય. આપણે હાલીએ છીએ કે પાર્કિંગ છીએ? હે, હાલીએ છીએ ને. તો એમાં ડ્રાઈવર હોય, ઠાકોરજી રૂપી ડ્રાઈવર હોય તો જ આપણી ગાડી હાલે, તો જ આંખ્યું મટકા મારે ને તો જ બોલાય ને તો જ સંભળાય. જો અંદર પરમાત્મા રૂપી ડ્રાઈવર ન બેઠા હોય ને તો કાંઈ સંભળાય નહીં, દેખાય નહીં, અનુભવાય નહીં. માટે આપણી ગાડીમાં ડ્રાઈવર 24 કલાક બેહી રહે છે, આપણું હેન્ડલ કરે છે. કહો શું કાંઈ આપણે એને પગાર આપીશ? તો એ તો દયા કરીને આપણું કામ કરે છે. લ્યો હું તમને કહું કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનનો રથ હાંક્યો, બરોબર છે? તો અર્જુને શું પગાર આપ્યો? કાંઈ નહીં. દયા કરીને ભગવાને અર્જુનની સેવા કરી, ગાલ તારો રથ હું હાંકીશ. એમ આપણા આત્મામાં બેસીને આપણો રથ, જીવન રથ ભગવાન શ્રીહરિ ચલાવે છે. આપણી સાથે ને સાથે મહારાજ છે, એ આપણને બહુ સુખ આપે છે. બહુ રાજી થઈને આપણું બધું જ મંગલ કરી રહ્યા છે. માટે એવા મહારાજને આપણે જેટલા કહીએ એટલા થેન્ક યુ ઓછા પડે. હે, કેટલું આપણું સહન કરે, કેટલી આપણી ઉપર દયા રાખે. બોલો, બીજાનું તો આપણે જરાક ન માનીએ ને ત્યાં આપણી અરે વ્યવહાર એનો હાવ ફરી જાય. અને ભગવાનનું આપણાથી ઘણું નથી મનાતું તોય ભગવાન આપણી હારે રહે છે, હેત રાખે છે, દયા રાખે છે. બસ આ જ ભગવાનનું ભગવાનપણું, આ જ ભગવાનનું ભગવાનપણું. હિત કર્યા જ કરે. બોલો, હિત કર્યા જ કરે. હારે હારે રહીને મદદ કર્યા જ કરે. આમ છે. અને આપણું કોઈ કે ન માન્યું હોય તરત આપણને એમ થાય, માન્યું નહીં ને, હવે કહું જ નહીં કોઈ દી જિંદગીમાં. લ્યો, કેમ માન્યું નહીં? પૂરું. લ્યો, આપણી તો આમ બાદશાહ જ કંઈક જુદી હો. અને ઠાકોરજીનું તો ન માન્યું તો કીધા કરે કે ભાઈ આ કરો, આ કરો, આ કરો. ગુણાતીતાનંદ સ્વામીની વાતું લખ્યું છે કે મહારાજ સાધુને કહેતા હતા, જોળી લ્યો, ભિક્ષા માગવા જાઓ. ત્યારે હરિભગત દરબારો કે અમે બેઠા છીએ અને ભણું, તમે ભીખ માગવા જાઓ, અમારી આબરું જાય. એટલે સંતો કહેતો કાંઈ નહીં. તે મહારાજે ઘણી વાર કીધું પણ સાધુ કોઈ જોળી લેતા નહોતા, તોય ભગવાન દયા રાખીને કહેતા, તોય સાધુને વાત ગળે ઉતરી નહીં. મહારાજનો વિચાર એવો હતો કે ગરીબ માણસના ઘરનો ચપટી લોટ જો મંદિરમાં આવે થાળમાં સાધુના ઉપયોગમાં તો એનું કલ્યાણ થાય. આમ ગરીબ માણસો કે બિન હરિભગત કાંઈ આપણને રસોઈ દે નહીં, પણ સાધુ આંગણે જઈને ઊભા રહે તો ભારતીય સંસ્કૃતિ એવી છે કે ચપટી ચોખા લોટ આપે ખરા. ભગવાનને તો મોટો વિચાર કે અનેકના કલ્યાણ કરવા. એટલે સાધુને કે જોડી લ્યો, બધા ભિક્ષા માગવા જાઓ. સાધુ કાંઈ માને નહીં. પછી એકવાર મહારાજે પોતે સારંગપુરમાં ખભામાં જોળી લીધી. બોલો, અને બજારે જોળી માગવા મહારાજ નીકળ્યા ત્યારે સાધુ બધા દોડ્યા, મહારાજ લાવો અમે માગીએ, લાવો જોળી લાવો. મહારાજ કે બીજી કરો તમારે ખેસીની, આગળ રહ્યો, મારી જોળી નહીં આપું. પછી એલા વાણિયાની દુકાને ગયા, લાડવા આપ્યા, પછી બધા સાધુ માગવા ગયા, પછી સારંગપુરના ચોરામાં ભેગા થયા, પછી જે કાંઈ આવ્યું હતું એ બધું ચોળીને ભેગું કર્યું, બીજા કંઈક રોટલા લાવ્યા ને બધા ત્યાં જમ્યા. પછી મહારાજે બધાને સમજાવ્યા. મારો કહેવાનો મિનિંગ એ છે કે મહારાજ તો છે ને 100 માતા કરતાંય વધારે દયાળુ ને વધારે હિતકર છે. એટલું તો કોઈથી થાય નહીં, બધાય ટૂંકા પડે એમની આગળ. એમની જે જીવો ઉપર કૃપા છે, સંતો ભક્તો ઉપર કૃપા છે, એવી કૃપા કરનારો પૃથ્વી ઉપર કોઈ થયો નથી ને કોઈ થાહે નહીં, કોઈનું કામ જ નથી. બધાને તળિયું આવી રહે, ટૂંકા પડે ઠાકે. પણ ભગવાન આપણું ઘણા સમયથી જતન કર્યા કરે, કોઈ ઠાક્યા નથી. બોલો, અરે અરે અરે, એને આપણું ભલું થાય એમ કર્યા જ કરે, એમ કર્યા જ કરે. વટ રાખ્યા વગર, દ્વેષ રાખ્યા વગર, ઈર્ષ્યા રાખ્યા વગર, આમ અભાવ લીધ્યા વગર, વિમુખ થઈ ગયા વગર, દૂર ગયા વગર, એમને આમ જતન કર્યા કરે. નાસ્તિકના રોટલા પૂરા કરે, એને ગાળું દે, એને મદદ કરે, બોલો તો આપણે તેના ભગત છીએ. આપણી મદદ કરે ને આપણી હારે રે ને આપણું સારું થાય એમ કર્યા કરે, એમાં પૂછવાનું જ શું હોય? એ તો ભગવાનની પરમ કૃપા છે. આમ એમની કૃપા તરફ જોઈ તેમનો જ ભરોસો રાખીશું તો તેમની કૃપા ઘણી વિશેષતાથી પ્રગટ થશે, ઓર પ્રગટ થાય, વધારે વધારે કૃપા થાય. ભગવાનને જ્યારે એ ખબર પડશે કે અહો આ ભગત, આ સંત મારી કૃપાની નોંધ લે છે, હે, તો ભગવાનને કૃપા કરવાનો ઓર ઉમળકો આવશે. આપણે એની કૃપાની નોંધ લઈ તેને ઓર ઉમળકો આવે કે ન આવે? કોકે આપણને કંઈક મદદ કરી હોય, કોઈકે કંઈક દાન કર્યું હોય, આપણે એની નોંધ લઈએ તો એને ઓર દેવાનું મન થાય, મદદ કરવાનું મન થાય, ખરું ખોટું? હા, બસ એવું ભગવાનમાં છે. ભગવાનની કૃપાને વધાવીએ, માનીએ, સ્વીકારીએ અને ભગવાનને થેન્ક યુ કહીએ તો ભગવાનને પણ બહુ ગમે છે. હો, ભગવાનને લાગણીઓ છે, ભગવાન કાંઈ પથ્થર નથી. આપણે એને રાજી કરીએ તે રાજી થાય છે, અને ન માનીએ ને ગમે એમ કર્યા જ કરીએ તો એને નહીં ગમતું. ભગવાનને દુઃખ પણ થાય છે, એ તો બહુ દયાળુ ને બહુ મોટા સહન કરીને આપણી હારે હારે રહે છે. બાકી આપણો ધર્મ એવો નથી કે એને દુઃખ પહોંચાડવું. આપણે પરમાત્માને સુખ પહોંચાડવું જોઈએ, આપણાથી થાય એટલું એમને આનંદ થાય, એમને ગમે, એમને સુખ થાય એમ રહેવું જોઈએ, સમજવું જોઈએ. ભગવત પ્રાપ્તિના જેટલા સાધન છે તેમાં સૌથી શ્રેષ્ઠ સાધન કયું તમે જાણો છો? ભગવત પ્રાપ્તિના અનેકાનેક સાધનો છે, એમાં સૌથી શ્રેષ્ઠ સાધન સંતોનું એવું કહેવું છે કે તમે ભગવાન રહિત કાંઈ પણ ન જુઓ, બધામાં ભગવાન જુઓ, સર્વેમાં મારો પ્રભુ સાક્ષાત બિરાજે છે. અને એ ખોટું ક્યાં છે? ભગવાન વિનાનું કાંઈ છે નહીં, અને આપણે ભગવાન વિનાનું જોઈએ એ આપણી ભૂલ જ છે. તો સર્વમાં, સગળા પ્રાણીઓમાં, સર્વે પદાર્થોમાં તથા શરીરના તમામ વ્યવહારમાં ભગવાનને ગોતો, ભગવાનને ધારો, પકડો, ભગવાનની ભાવના જો કરવામાં આવે કે ભગવાન બેઠા છે, ભગવાન બેઠા છે, ભગવાન કરી રહ્યા છે, ભગવાન પ્રકાશી રહ્યા છે, આમ જો સ્મૃતિ રાખવામાં આવે તો એના જેવી કોઈ શ્રેષ્ઠ વાત નથી. સર્વમાં ભગવાનના દર્શન કરવા અને સર્વમાં ભગવાનને કર્તા માનવા અને સર્વ જીવ પ્રાણી માત્રના પરમેશ્વરને પ્રકાશક માનવા, આના જેવું તો કોઈ શ્રેષ્ઠ ધ્યાન નથી. જો એ વાત દ્રઢ થઈ જાય અને એમ જ અખંડ સ્મૃતિ રહે અને વાત ભૂલાય નહીં તો મુક્ત થઈ ગયા. માત્ર જરૂર છે ભૂલવા નહીં, એટલી, ભૂલાવવું ન જોઈએ. ભગવાન આપણી પાસે બીજું જાજુ કાંઈ કરાવવા માંગતા નથી, એની શરત એટલી જ છે કે મને સતત સંભાળો, બસ મને ભૂલોમાં તમારા એટલો જ પરિશ્રમ કરવાનો છે, મને નહીં ભૂલવાનો, બાકી બધું હું સંભાળી લઈશ. હે, તારે ઊંધે માથે તપ કરો ન કરો, મને ભૂલો નહીં એટલે બધું હું સંભાળ લઉં, બીજો દેખાડો કરો ન કરો કાંઈ જરૂર નથી. જો ભાઈ, ભગવાન આપણને દર્શન આપે કે ન આપે, આપણને સ્વીકારે યા ન સ્વીકારે, પણ આપણું મન ફક્ત ભગવાનની તરફ જ વળવું જોઈએ, આપણે એનામાં ધ્યાન રહેવું જોઈએ. બીજી કોઈ વાતમાં આપણે ભગવાનથી વિશેષ ધ્યાન નહીં રાખવું જોઈએ, કારણ કે આપણા માટે સુખદાયકમાં સુખદાયક, હિતકર, કલ્યાણકારી, સાથ દેનાર, મદદ આપનાર, આધાર રૂપે ભગવાન જેટલા છે એટલું બીજું કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિ, કોઈ નથી. ધામવાદી કોઈ આપણા માટે સર્વે રીતે ભગવાન ખૂબ મદદમાં છે. આપણું સુખ કરનારા છે, હિત કરનારા છે. માટે સૌથી વધારે ધ્યાન આપણે, સૌથી વધારે આપણું ભલું કરનારા ભગવાનમાં હોવું જોઈએ. હવે રાત દિવસ ભગવાન આપણું એ જ થાય એમ કર્યા કરે ને આપણે વળી કોકની વાંહે ફેર્યા કરીએ, આ તે કાનો ન્યાય ભાઈ, આ ક્યાંનો ન્યાય? માયા હું હાલી દેવાની આપણને? બોલો, માયા એમ ક્યાં કોઈ ઠર્યો છે? માયા એ ખરખી રહેતી નથી, વિકારવાન છે. એમાં તો કેવળ દુઃખ આવવાના, શાંતિ તો છે જ નહીં. ભગવાનનું સ્વરૂપ નિર્વિકાર છે, દિવ્ય છે, અલૌકિક છે, આનંદ ચૈતન્ય ઘનમૂર્તિ સુખદાયક શ્રીહરિ નિયંતા આધાર પ્રેરક સર્વજ્ઞ જે ગણો એ બધું ભગવાન છે. માટે ભગવાનમાં વળગવું. અને જોવાને મોટા મોટા ભક્ત થયા એ ભગવાનમાં ખોવાઈ ગયા, ગોપીઓ ભગવાનમાં ખોવાઈ ગઈ, મોટા મોટા સંતો ભગવાનમાં ખોવાઈ ગયા. બોલો, પેલા પીજના અવલબા હતા ને તે ભગવાનમાં ખોવાઈ ગયા. ગોપાલ સ્વામીને, મોટા મોટા ગુણાત્યાન સ્વામીને, સંતો બધા ભગવાનમાં ખોવાઈ ગયા. દાદા ખાતેને પર્વતભાઈ બધા ભગવાનમય થઈ ગયા. એટલે પરમાત્માને પ્રાપ્ત કરવાનો ઉપાય તો ભગવાનમાં ખોવાઈ જવું એ જ છે. બોલો, આવ સીધું. અને ભગવાનમાં પ્રેમ થાય તો ભગવાન પાસેથી કાંઈ માગવાનું મન ન થાય, અને જે છે એ ભગવાનને દઈ દેવાનું મન થાય. પ્રેમનું લક્ષણ એવું છે કે દઈ દેવું, અને સ્વાર્થનું લક્ષણ એવું છે કે માગી લેવું. જો પ્રેમ થાય તો કાલે કીધું હતું ને કે જે છે એ દઈ દેવાનું મન થાય, એમાં નવું માગવાની ક્યાં વાત રહી ભાઈ? બોલો. ને જાજુ ન સમજાય તો હવે હાવ ટૂંકું, ભગવાન મારામાં છે, હમણાં છે, ભગવાન મારા છે, બસ આટલી વાત સમજાય ને તો એ ઓછી નહીં થયો. ભગવાન મારા છે, અત્યારે છે, અને મારામ છે, સાક્ષાત મારા આત્મા બિરાજમાન છે અખંડ. અને એ મારા છે એને આપણે આપણા માન્યા એટલે આપણે એના થઈ ગયા, હામ હામી સંબંધ જામી ગયો. આટલું શીખી રાખીએ ને તો લાંબુ કાંઈ શીખવાની જરૂર મને લાગતી નથી. હમ, લ્યો, આવી દ્રઢ માન્યતાથી પરમાત્મા તરત અનુભવાશે એમ મહાપુરુષોનું કહેવું છે. ભગવાન મારા છે, મારામાં અત્યારે બેસીને સાક્ષાત મને પ્રકાશી રહ્યા છે, બસ આટલી ભાવના જો દ્રઢ થઈ જાય તો ભગવાન અત્યારે અંદર અનુભવાય એમ અનુભવી પુરુષોનું કહેવું છે ભાઈ. તો અભ્યાસ કરશું આપણે, બહુ સરસ અભ્યાસ કરવા તો ભેગા થયા છીએ, બીજું કંઈ કામ જ નથી. પહેલાં કોકે કીધું કે એક દિવસ મોબાઈલ વિના જીવી શકો કે નહીં? બોલો, નહોતો મોબાઈલ તારે આખી જિંદગી કાઢી, હવે મોબાઈલ આવ્યો તો એક દિવસ એ મોબાઈલ વિના હાલે નહીં, આવું થઈ પડ્યું. બોલો, ખરી થઈ હો. માટે અહીંયા મોબાઈલ પડ્યો મૂકવો, અને બીજી ગામ વાતો પડી મૂકવી, અને એકાબીજા મિત્ર થઈ જાઓ. રોજ કથા ત્રણેય ટાઈમની એકાબીજી ભેળા બેસી હાલતા ચાલતા કામકાજ કરતા મનન કરી જાઉં, થોડાક કથાના પોઈન્ટો એ બોલે ને થોડાક તમે બોલો, હામ હામી મનન કરી જાઉં. બરોબર, એવું રાખો છો કે નહીં? અમે તમને કાલે કીધું હતું કે શ્રવણ મનન વિના વ્યર્થ છે એમ ભાગવતમાં લખ્યું છે, માટે મનન કરજો. તો એ કોણે કોણે શરૂ કર્યું? હાથ ઊંચો કરો જો, એ મનન કરવાનું કોણે કોણે શરૂ કર્યું? બહુ સરસ. એકબીજા જોડ થઈ જાઓ ને તો સારું રહે, બે ચાર પાંચના ગુંડલા થઈ જાઓ, કંપની થઈ જાઓ ને તો એકબીજાને યાદ કરી દે અને મનન થાય. અમે તો સાધુ સંતો પંગતમાંય મનન કરતા હોય, જમતા જમતા એમ એકબીજાને પૂછીએ, બોલો આજ શું કથામાં તમને ગમ્યું, આજ શું પોઈન્ટ આવ્યો, હાલતા ચાલતા અમે બધા મનન કરતા હોઈએ છીએ એટલે તમને કહીએ છીએ. તો તમારે કરવું જોઈએ. ઘણા હારા હારા હરિભક્તો કાયમ આખું કુટુંબ ભેળા બેસી અને એકબીજાને પૂછે છે કે આજ સાગરની કથામાં શું શું આવ્યું, તમને શું ગમ્યું, બોલે એવા ઘણાય ઘર છે, આખું ફેમિલી ભેગા થઈને રોજ કથાનું મનન કરે. તો તમારે પણ એ કરવું જોઈએ. બપોરે બધા કાલે ધૂન બોલતા હતા, ઝમઝટ બોલી હતી, બહુ મજા આવી. જેમ બધા ભેળા થઈને બપોરે ધૂન બોલ્યા, એમ બધા ભેળા થઈને ગમે ત્યાં, અરે ભાઈ એ તો છે ને એમ તો હાલતા હાલતા થાય, નાતા નાતા લુગડા ધોતા ધોતા એકબીજાને પૂછાય કાલનો એક પોઈન્ટ કહેજો કથાનો, મને શું વાંધો છે. અજાણે નહીં પૂછાય, ભાઈ કાલ કથામાં હતા, થોડીક કથા યાદ કરાવો ને યાર, ક્યાં ગામના છો, લે લો બે પોઈન્ટ તમે કહો, બે હું કહું. હા, હાલતા ભાઈબંધી કરી લેવાય, બોલો, એનાથી લાભ થાય છે. અહીં તો બધા આપણે જાણે હગા ભાઈઓ એવા છીએ, એક કુટુંબ 7000નું, માટે ગમે એને પૂછાય, પણ કથાનું મનન થવું જોઈએ, થવું જોઈએ ને. પાકું? સાબાશ સાબાશ સાબાશ. હવે છેલ્લો એક વિચાર કહી દઉં, જો એવો નિશ્ચય થઈ જાય કે મારે એકમાત્ર ભગવાન સિવાય કાંઈ જ નથી જોઈતું, તો તે અત્યારે જ મુક્ત થઈ શકે છે. જો એવો નિશ્ચય થઈ જાય કે મારે એકમાત્ર ભગવાન સિવાય કાંઈ જ નથી જોઈતું, કાંઈ જ નથી જોઈતું, જોઈએ છે શું ભગવાન, બીજું કાંઈ જ નથી જોઈતું, એવી જો ડટતા થઈ જાય, નક્કી થઈ જાય પોતાના મનમાં, તો તે અત્યારે જ મુક્ત થઈ શકે છે, આ જ સેકન્ડે. મુક્ત એટલે નથી આપણે કાંઈક જોતું છે, કાંઈક ને કાંઈક જોઈ છે આપણે ભગવાન સિવાયનું, એટલે મુક્ત નથી થયા, બદ્ધ રહ્યા છીએ. જો સંકલ્પ દઢ થઈ ગયો કે ના જોઈએ ના જોઈએ, મૂર્તિ સિવાય કાંઈ ન જોઈએ, ન જોઈએ ભગવાન સિવાય કાંઈ, તો થઈ ગયા મુક્ત. બોલો, કરીએ નક્કી આપણે, કેદી નક્કી થઈ રહે જોઈએ. આટલું નક્કી કરતા કેટલા વર્ષ થાય છે જોઈએ, અત્યારે જ નક્કી થઈ જાય તો અત્યારે જ મુક્ત, ને હાત જન્મે થાય તો હાથ જન્મે મુક્ત. બોલો, આવું છે, આવ હેલું, અને કઠણમાં કઠણ જે કહેવું હોય કહો, પણ એક દિવસ આપણે ભગવાન સિવાયનું બધું મેલ દેવું તો પડશે જ. વહેલું કરીએ એટલું વહેલું કલ્યાણ, મોડું કરીએ એટલું મોડું કલ્યાણ થાય. બોલો, સહજાનંદ સ્વામી મહારાજની જય.